एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 153 आधे अधूरे लेखक मोहन राकेश। नाटकनो एक छेड़ो रंगभूमि में छे अने बीजो छेड़ो आराम खुर्शी में छे। बीजी रीते कहिए तो नाटक ने अनेक नटोना सहयोग थी चौक्कस वेशभूषा प्रकाश अने रंग सामग्री वच्चे अभिनय में ढळतुं जोई शकाय छे। तो आराम खुर्शी में पड़ा पड़ा कोईपण बाह्य सामग्री वगर मननी अंदर रजू करी शकाय छे। पण रंगभूमि पर भजवाता नाटक अने आराम खुर्शी में पड़ा पड़ा मन में भजवाता नाटक वच्चे मोटो तफावत छे। कारण वाचन ए भजवणी छे अने नथी। केटलाकनुं तो कहेवुं छे के ज्यां सुधी नाटकनी रंगभूमि पर भजवणी न थाय त्यां सुधी नाटक नाटक न कहेवाय। साहित्यना बीजा स्वरूपोनी जेम नाटकने मात्र वाँचवाथी पामी न शकाय, नाटकने तो सक्रिय रंगमंच जोईए, अत्यंत कार्यरत रंगभूमि के नाट्यशाळा जोईए। घणीवार एवुं पण बने छे के भजवातुं नाटक એ વાચનયોગ્ય ન હોય અને વંચાતું નાટક એ ભજવવા યોગ્ય ન હોય। તેથી જ અન્ય સાહિત્યના સ્વરૂપોના લેખક કરતાં નાટકકારની બેવડી જવાબદારી છે। જો નાટકકાર પોતાના નાટકને વાંચવા યોગ્ય અને ભજવવા યોગ્ય બનાવવા માગતો હોય તો એણે એના સમકાલીન રંગમંચ સાથે ઘનિષ્ઠ સંબંધ રાખવો પડે। રંગમંચથી અળગો રહીને કોઈપણ નાટકકાર કદાચ સાહિત્યકાર બની શકે પણ નાટકકાર ન બની શકે। આઝાદી પહેલાં હિન્દી ભાષામાં ઘણું ખરું એવું જ થયું છે। આઝાદી પહેલાંના નાટકકારોનો રંગભૂમિ સાથે નાતો ભાગ્ય જ હતો। લક્ષ્મીનારાયણ મિશ્ર, હરિકૃષ્ણ પ્રેમી, વૃંદાવનલાલ વર્મા દ્વારા સમસ્યામૂલક નાટકો, ઐતિહાસિક નાટકો, સાંસ્કૃતિક નાટકો, સામાજિક નાટકો એમ ઘણા નાટકો મળ્યા છે। પણ રંગમંચ પર ઉતારી શકાય એવી એમાં ઓછી ગુંજાયશ છે। આ નાટકકારોના નાટકો તો વિશ્વવિદ્યાલયના વર્ગોમાં સાહિત્ય શિક્ષણના સાધન માત્ર હતા। એમ કહી શકાય કે આ નાટકો સંવાદોમાં લખાયેલી નવલકથાઓ જેવા હતા। કોઈપણ કથાને સંવાદોમાં મૂકી દેવાથી નાટક રચાઈ જાય છે એવો ખ્યાલ તો નાટક અંગેનો બહુ જાડો ખ્યાલ છે। નાટક માત્ર સંવાદો નથી, નાટક માત્ર પાત્રો નથી, નાટક માત્ર પરિસ્થિતિઓ નથી, પણ આ ત્રણેને સાથે લઈને અનેક છાયાઓ અને છટાઓથી ભાષાના વણાતા પટની ભીતર એક ચોક્કસ દિશામાં જતી કાર્યગતિનો જીવતો આલેખ છે। આ જીવતો આલેખ રચવા માટે રંગમંચની રચના અને સામગ્રીથી માંડી અભિનયની વિવિધ ક્ષમતાઓની જાણકારી નાટકકાર પાસે જરૂરી છે। દિલ્હી, કલકત્તા, મુંબઈ જેવા મહાનગરોમાં આઝાદી પછી નાટકો રજૂ થવા માંડ્યા હતા। એનો લાભ ઉપેન્દ્રનાથ અશ્ક જેવા નાટકકારને મળ્યો ખરો, પણ એમના નાટકોમાં જોઈએ એવું ઊંડાણ નહોતું। રંગભૂમિ અને નાટકનો પહેલવહેલો બરાબર મેળ તો હિન્દી સાહિત્યમાં જગદીશચંદ્ર માથુર અને મોહન રાકેશે બેસાડ્યો છે। આ બે નાટકકારો દ્વારા હિન્દી નાટકને નાટકની કહી શકાય એવી ભાષા મળી। નાટકમાં ભાષા તો બોલાતી ભાષાની નજીક હોય અને છતાં કોઈ એક ચોક્કસ ઉદ્દેશ અને પસંદગી પામેલી પરિસ્થિતિઓને વિકસાવી સાંગોપાંગ પાર ઉતારે એવી સમર્થ હોવી જોઈએ। મોહન રાકેશના નાટકોએ આવી ભાષા સિદ્ધ કરીને બતાવી। અષાઢ કા એક દિન, લહેરો કા રાજહંસ, આધે અધૂરે એમના જાણીતા નાટકો છે। એમાંથી આધે અધૂરે ખૂબ ભજવાયેલું અને લોકપ્રિય થયેલું નાટક છે। ભારતની અનેક ભાષાઓમાં એના અનુવાદ પણ થયા છે। નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાએ જગદીશચંદ્ર માથુરના પહેલો રાજા નાટકની સાથે સાથે મોહન રાકેશના આધે અધૂરેનો કીર્તિકાંત શેઠ દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ 1979માં પ્રગટ કર્યો છે. આધે અધૂરેમાં મોહન રાકેશની નાટક પ્રતિભાને ખીલવાનો ઠીક ઠીક મોકો મળ્યો છે. એમાં એક મધ્યમવર્ગીય શહેરી જીવનના તૂટતા કુટુંબની વાત છે. આમ જોઈએ તો વાત નવી નથી, પરંતુ જે રીતે એની રજૂઆત થઈ છે અને જે રીતે વાત ઉઘડી છે, એ રજૂઆત અને રીત નવા છે. એક જ નટ ચાર પુરુષ પાત્ર ભજવે એવું એમાં સૂચન છે, અને એ દ્વારા સૂચિત થાય છે કે દરેક પુરુષના મોહરા જુદા છે પણ ચહેરો તો એક જ છે. સાથે સાથે આ એક જ કુટુંબની વાત છે, પણ ઓછે વત્તે અંશે લાગુ તો પડે છે કોઈ પણ કુટુંબને, કોઈ પણ સ્ત્રી પુરુષના સંબંધને. અહીં નાટકમાં સાવિત્રી નાયિકા છે અને નાયક મહેન્દ્ર છે. સાવિત્રી કમાતી સ્ત્રી છે અને મહેન્દ્ર નિષ્ફળ ગયેલો અથવા તો માનેલો પુરુષ છે. એમને એક મોટી દીકરી છે, નાની દીકરી છે અને એક યુવાન દીકરો છે. મહેન્દ્ર સાવિત્રીને અનહદ ચાહે છે, પણ સાવિત્રી મહેન્દ્રને બીજાઓમાં ખાલી ખાના ભરવાનું એકમાત્ર સાધન હોય એવો નિર્માલ્ય સમજે છે. સાવિત્રી મહેન્દ્ર સિવાયના કોઈ પણ પુરુષ તરફ ઢળવા તૈયાર છે. એ પુરુષોને ઘેર આવવા આમંત્રણ આપે છે, પણ એમની મોટી બાબતને કારણે આમંત્રણ આપે છે. કોઈ બુદ્ધિજીવી છે તો કોઈ 5,000નો પગારદાર છે તો કોઈ ચીફ કમિશનર છે. સાવિત્રી વ્યક્તિને નહીં, એના પગારને, નામને, પદવીને બોલાવે છે. સાવિત્રી દર બીજે ચોથે વર્ષે પોતાને મહેન્દ્રથી તરછોડી લેવાની કોશિશ કરતાં કરતાં જુનેજા, શિવજીત, જગમોહનથી અંજાતી આવે છે. મૂળ વાત એટલી હતી કે મહેન્દ્રની જગ્યાએ આમાંથી કોઈ પણ માણસ સાવિત્રીના જીવનમાં હોત તો વર્ષ બે વર્ષ પછી એવો જ અનુભવ કરત કે પોતે એક ખોટા માણસ સાથે લગ્ન કરી બેઠી છે. સાવિત્રીને સંપૂર્ણ પુરુષ જોઈતો હતો. સાવિત્રીને કંઈ કેટલું એક સાથે થઈને, કંઈ કેટલું એક સાથે પામીને, કંઈ કેટલું એકી સાથે ઓઢીને જીવવું હતું, પણ કોઈ એક જગ્યાએ આ બધું મળવું મુશ્કેલ છે. સાવિત્રીની આ લાલસા જ એના જીવનને છિન્ન ભિન્ન કરી દે છે અને એના માટે એ આત્મઘાતક પુરવાર થાય છે. મનુષ્ય સંપૂર્ણ નથી, એ અડધો અધૂરો છે. એની મર્યાદાઓ સહિત મનુષ્ય મનુષ્યને ચાહવાનો છે એ એક વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાનો જે સ્વીકાર નથી કરી શકતું એને કરુણ પરિણામ ભોગવ્યા વિના છૂટકો નથી. આધુનિક જીવનના ગૂંચવતા વિરોધો વચ્ચે વિકસેલું આ સળંગ નાટક મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધના સત્યનો વાસ્તવિક બોધ કરાવી જવામાં પ્રભાવક બન્યું છે.